ओम श्री संत राम सद्गुरु शरणं मम। 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 जय महाराज। ओम बधाज હળવાશથી સૌએ સાથે મધુર સ્વરથી જય મહારાજ. નાદ બ્રહ્મનો રણકાર, એનો ગુંજારો સવાર થયું, ફૂલો ખીલ્યા અને ભ્રમર આવીને એની ઉપર ગુંજવા લાગ્યો. એટલું મધુર સંગીત એ ભ્રમરના ગુંજારોનું, જાણે ભ્રમર પણ નાદ બ્રહ્મનો ખૂબ જ સરસ રીતે ગુંજાર ધ્વનિ કરતો હોય, એનો અભ્યાસ કરતો હોય, કેટલા સરસ ભાવથી સવારના પહોરમાં. એમ અહીંયા પણ આપણે જ્યારે એક સ્વરમાં જે નાદ બ્રહ્મનો ઉચ્ચાર કર્યો ને, એમાં આ બગીચાના ખીલેલા ફૂલ અને એમાં ગુંજારાઓ કરતા ભ્રમરાની વાત યાદ આવી ગઈ. આખું વાતાવરણ આહલાદક બને. સવારનો સમય હોય, ફૂલ રંગબેરંગી ખીલેલા હોય, એની સુવાસ હોય અને ભ્રમર નું ગાન હોય, અને એ ગાન ની અંદર સાથે આ નાદ બ્રહ્મ ના સ્વર નો અનુભવ કરવાનો પણ કેટલો બધો આનંદ આપણા પોતામાંથી ઉદ્ભવે. અને ઓમ એટલે હું પોતે જ, બીજો કોઈ નહીં, ઓહમ એ જ હું, એ જ હું, હું બીજો નથી. એટલે આપણે ઓમકાર વડે આત્માની ઉપાસના કરીએ છીએ. આ શરીરમાં જે રહેનાર છે તે હું છું, યાદ રહેશે ને. આપણે ઘરમાં રહીએ છીએ અને આપણામાં આત્મા રહે છે. ઘર હું છું એમ કહીએ છીએ, પણ આ ઘરમાં હું રહું છું. એટલે ઘર અને રહેનારો બે જુદા, સમજાય છે ને. ઘર અને રહેનાર, અંદર રહેનાર બે જુદા જુદા છે ને. એમ ઓમકારના ધ્વનિથી કે ઓ હું છું, ક્યાં છું, કોણ છું, તો કે આ શરીરમાં રહેનારો તે હું છું. જેમ ઘરમાં રહેનાર માણસ એ ઘર નથી, એમ આ શરીરમાં રહેલો આત્મા એ શરીર નથી, પણ શરીરમાં રહેનારો ઓમ, એ ઓમ સ્વરૂપે એ જ હું છું. સમજાય છે ને વાત. આ શરીર તો આજે છે અને કાલે કઈક એવું થયું ને, રહ્યું કે ના રહ્યું આપણે જોઈએ છે ને. કેટલા બધા માણસો મરી જાય છે ને, એ પાછા આવે છે કોઈ ના. તો શરીર આપણે નથી, પણ શરીરમાં રહેનાર જે આત્મા છે તે આપણે છીએ. અને એટલા માટે જ આપણે બધા શું બોલીએ છીએ એક સાથે, આપણે આ નાદ બ્રહ્મ દ્વારા આપણા આત્માની ઉપાસના કરીએ છીએ. આપણા પોતાનું સ્વરૂપ આ શરીર નથી, આત્મા. જેમ આપણે જુદી જુદી જાતના કપડાં પહેરીએ છીએ, જુદા જુદા રંગના કપડાં પહેરીએ છીએ અને રોજ રોજ બદલી નાખીએ છીએ, ઘસાઈ ગયા હોય, જૂના થઈ ગયા હોય, ફાટી ગયા હોય તો એને કાઢી નાખીએ છીએ. પણ એક માણસ એને ઓળખવો છે કે જો ભાઈ પેલા પીરું ખમીસ પહેરેલા છે ને, એ ભાઈને બોલાવ ને. પણ એ ભાઈ શું કર્યું, આમાં તને બધા આમ ગોળ ફરી ગયા. આગળનું ખમીસ તો પીળું હતું અને પાછળનું હતું તે કાળું હતું. એટલે એ ભાઈ તો ત્યાં ઉભેલા, પણ પેલા બોલાવા જનાર કે છે, પેલા પીળા પીળા ખમીસ શર્ટ વાળા તો છે જ નહીં ત્યાં આગળ, બોલો હતા કે નતા. પણ ફરી ગયા આમ, એટલે રંગ બદલાઈ ગયો. તો આપણે જેમ વસ્ત્રો બદલાય છે, વસ્ત્રોનો રંગ બદલાય છે, એમાં શરીર પણ એ આપણા આત્માનું પહેરેલું વસ્ત્ર છે. પહેરેલું કપડું છે અને એ તો કપડાં બદલાય એમ શરીર પણ બદલાય. આજકાલ કેટલી બધી ફેશનો છે ખબર છે ને, જાત જાતની ફેશનો, જો જોઈ જોઈને આમ ભૂલી જઈએ એવી ફેશનો. એક માણસ પાસે કેટલી ફેશનના કપડાં છે, બહુ બહુ તો 20, 25, 50, 100 બરાબર છે ને, એથી વધારે તો નહીં હોય ને. પણ ભગવાને આપણને કેટલી બધી વેરાયટીઝ ફેશનની આપી છે ખબર છે. કોઈ કહેશે કેટલી ફેશન આપેલી છે આપણને, ગણ્યા ગણાય નહીં, 84 લાખ કપડાં પહેરવાના આપ્યા છે, જાત જાતની વેરાયટી ફેશન વાળી. ક્યારેક પતંગિયું બનાવી દે, પતંગિયા વાળા ભાગ પહેરી, છાપ વાળા પહેરી છે ને, અરે પતંગિયા વાળી ફેશન એ પહેરીએ છે. અને ક્યારેક વાઘ કે ચિત્તો બનાવી દે, કેમ એ ફેશન પણ કપડા એવા પહેરાય છે ને. તો ભગવાને 84 લાખ ફેશન આપી છે. બોલો, સાપની ડિઝાઇન વાળા પહેરી, પણ ભગવાન સાપ જ બનાવી દે, લે આ આ કપડું થોડા મહિના થોડા વર્ષો સુધી આ કપડું પહેર. એમ આપણે આત્મા છીએ. ભગવાને 84 લાખ માંથી થોડાક વર્ષો માટે આ માનવ શરીરની ફેશન આપણને આપી છે. સમજાય છે? માનવ શરીર એ પણ એક વસ્ત્ર છે. ભગવાન કૃષ્ણએ ગીતામાં આ જ વાત કરી છે. અર્જુનને સમજાવતા કહ્યું, અર્જુન જો આ શરીર તો કપડાં છે અને આપણે અંદર રહીએ છીએ તે આત્મા આ કપડું પહેરવા વાળા છે. વાસાંસ જીર્ણાની યથા વિહાય નવાની ગૃહ્ણાતિ નરો પરાણી તથા શરીરાણી વિહાય જીર્ણા. શરીર જયારે ઘરડું થઈ જાય ત્યારે એનો ત્યાગ કરી દે, ગૃહ્ણાતિ નવાની દેહી, અને નવું વસ્ત્ર મળે. નવું વસ્ત્ર કેવું મળે? નાનું બાળક કેવું લાગે? મચકીન રમાડવાનું મન થાય ને, એની સાથે રમવાનું મન થાય ને. પણ બહુ ઘરડા માણસ હોય, વાળ ધોળા થઈ ગયા હોય, આંખો મૂડી જતી રહી હોય, અને આખા શરીર પર કરચલીઓ પડી ગઈ હોય, એની પાસે બેસવાની ઈચ્છા થશે ખરી? તો જેમ આપણે ઘસાઈ ગયેલા, ફાટેલા, જૂના થયેલા કપડા છોડી દઈએ તો નવું પહેરવાની કેવી મજા આવે. તો આ શરીર એ વસ્ત્ર છે, ઘરડું થાય એટલે ભગવાન એને બદલાવી દે અને ફરી પાછો જન્મ આપે. એટલે ગમે તે નાનું હોય સરસ લાગે, નાનું બાળક હોય તો એ સરસ લાગે, ગાયની નાની વાછડી હોય તો પણ, અને કૂતરાનું નાનું બચ્ચું હોય તો પણ, ગમે તે એક શરીર એક 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 ડ્રેસ આપી દે. બોલો, જુદા જુદા ડ્રેસ પહેરવાના ગમે કે ના ગમે? કે આ આપ્યો છે અત્યારે ડ્રેસ બહુ ફાઇન છે. ભગવાને અત્યારે જે ડ્રેસ પહેરવા આપ્યો છે એ કેવો લાગે તમને? અને પછી સાપોલિયાનો આપી દે તો? તો આમ આપણે જે ઓમકારનો પ્રણવનો નાદ કરીએ છીએ, બ્રહ્મનાદ, એ આપણું પોતાનું સ્વરૂપ છે. ભગવાન પણ એમાં છે અને એ ભગવાન આપણામાં છે અને આપણે ભગવાનમાં જ છીએ. એટલે નાદ બ્રહ્મ એ જ આપણું સ્વરૂપ છે. આજે તો તમારી સાથે વેદાંતની વાત કરી, પણ છતાંય આપણે 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 નાના નાના આપણે બાળકો સમજીએ ને એવી રીતની જ વાત કરવાની. તો એમાં પણ આપણને આપણા આત્માનું, નાદ બ્રહ્મનું અને આપણા શરીરનું આપણને સમજાય કે આ જ્ઞાન અને કહેવાય. આપણા સૌમાં ભગવાન છે. જય મહારાજ બોલો. તો સૌમાં એક જ બ્રહ્મ આકાર ભગવાન છે, અને તે ઓમકાર સ્વરૂપે આપણા સૌમાં છે. તો ભગવાનના સ્વરૂપને આપણે નિત્ય ઉપાસીએ. અને અહીંયા ગાડી પેલો મંત્ર બોલાવે છે, સોહમ ભાવેન પૂજયે, બોલો છો એ મંત્ર બોલો જોઈ પહેલેથી. મંત્ર સોહમ ભાવે, હું એ ભાવથી મારા. આપણે પછી ભૂલ ક્યાં મૂકીએ છીએ? પછી એ ભૂલ ક્યાં મૂકીએ છીએ?
બોલો બેટા, દેવ હો દેવા.
બહુ સરસ. સો અહમ ભાવે ન પૂજયે, હું એ ભાવથી મારામાં ભગવાન છે, મારામાં ભગવાનનું સ્વરૂપ છે, એ ભાવથી હું એનું પૂજન કરું છું. પૂજન કોનું કરીએ છીએ? આપણે આપણા પોતાનું. અને ભૂલ ક્યાં મૂકીએ છીએ? માથા ઉપર. કેમ? કે આપણામાં ભગવાન છે. તો આ સાચું જ્ઞાન છે. મંદિરમાં તો ભગવાન છે જ, એના દર્શન કરવા માટે જવાનું જ, પણ આપણામાં પણ એ જ ભગવાન જીવતો જાગતો રહેલો છે. જો આપણામાં જીવતો જાગતો ભગવાન ન રહે તો આપણી કેટલી કિંમત? ક્યાંક લાકડામાં, ક્યાંક ખાડામાં. અને એ હોય તો આ શરીરને માટે લાખો રૂપિયા ખર્ચી નાખવા માટે તૈયાર થઈ. એક ભી ખર્ચો ખર્ચો ખર્ચો, બચાવો બચાવો. પણ પૂરું થઈ ગયા પછીથી એની પાછળ કે ખર્ચો કરો, ઓપરેશન કરો, ડાક્ટરને બોલાવો, કે ખરું કોઈ હવે તો વિદાય કરો. ફોન આવે, પૂછે ક્યારે કાઢવાના છે, બીજું કશું નહીં, ક્યારે કાઢો છો, કેટલા વાગે, આ જ વાત હોય. એટલે ભાઈ, આપણો ઘરનો માણસ છે, આટલી બધી દવાઓ કરીને આટલો બધો ખર્ચો કર્યો, હવે તો હવે કશું. એમ આ શરીરમાં રહેનાર સોહમ ભાવે ના, હું એ અંદર રહેવા વાળો તે હું છું. અંદર રહેવા વાળો જતો રહેતો ઘર ખાલી. આ ઘર તો બીજા કોક ને ભાડે અપાય, પણ શરીરનું ઘર ખાલી થઈ ગયા પછી કોને ભાડે આપવાનું? અપાય કોઈને ભાડે? પૂરું થઈ. એટલે સમજો કે અંદર જે રહેનાર છે તે હું પોતે છું. પેલું ભજન છે ને, આ તો તારું ભાડાનું મકાન. ભાડાનું મકાન ખરું, ભગવાનને રહેવા આપ્યું છે. એક દિવસ ખાલી કરાવી નાખશે, નહીં કરવું હોય ડાક્ટરને બોલાવીશું, જેમ વકીલને બોલાવીએ ઘર નહીં ખાલી કરવા માટે કાયદો કરીને, એમ આપણે આ ઘર ખાલી નહીં કરવા માટે ડાક્ટરને બોલાવીએ, દવાઓ કરીએ, ઓપરેશન કરીએ, તે છતાંય ડાક્ટરની કોઈ કલમ, કોઈ કાયદો, કોઈ દવા ચાલે નહીં. બસ ઘર ખાલી કરો એટલે ખાલી કરવાનું જ. તો એમાં આપણે રહીએ છીએ, આપણે રહેવા વાળા છીએ. કોણ આપણે રહેવા વાળા? સોહમ ભાવેન, એ પોતે જ હું છું, હું બીજો નથી, આ શરીર પણ હું નથી, હું છું તો એમાં રહેનારો આત્મા. તમે સાયકલ ચલાવતા હો કે બાઇક ચલાવતા હો તો બાઇક હું છું એમ કહેશો? બાઇક હું છું એમ કહેશો? ના, બાઇક ચલાવનારો તે હું છું. એમ આ શરીર હું છું એમ નહીં, શરીરમાં રહેનારો અને શરીરને ચલાવનારો તે હું છું. એને કહીએ સો હમ. યાદ રહેશે, આ સાચું જ્ઞાન છે અને આપણું એ સાચું સ્વરૂપ તે આત્મા છે, શરીર નહીં. શરીર તો બદલાયા કરશે, નાનું હતું ને મોટું થયું, પછી જુવાન થશે ને પછી ગરડું થઈ જશે, એટલે એનો આકાર પ્રકાર બદલાય છે ને, પણ અંદરની આત્મચેતના, અંદરનો આત્મા પ્રાણ બદલાતો નથી. આજે તો બહુ બહુ મોટી વાત થઈ ગઈ. કૃષ્ણ ભગવાન એમને દર વર્ષે આપણે યાદ કરીએ છીએ. કેટલા વર્ષો થઈ ગયા કૃષ્ણ ભગવાનના જન્મને ખબર છે કોઈને? કૃષ્ણ ભગવાનની કેટલામી જન્મ જયંતિ આ વર્ષગાંઠ ઉજવવામાં આવી? વડીલોમાંથી કૃષ્ણ ભગવાનની આ કેટલામી વર્ષગાંઠ આપણે કહીએ, મારી 11 વર્ષની, મારી 13 વર્ષની, મારી 7 વર્ષની વર્ષગાંઠ થઈ. પણ વર્ષગાંઠ એટલે શું ખબર છે? હે, જન્મ દિવસ. અને પછી તમને શું શીખવાડ્યું છે? કઈ કઈ ગાંઠ કહેવાય? બર્થડે ની. તમારી વર્ષગાંઠ કેટલા વર્ષ થયા ખબર છે? પણ કૃષ્ણ ભગવાનની આટલા વર્ષોથી ઉજવાય છે વર્ષગાંઠ. હવે એ વર્ષગાંઠના ઉત્સવનું નામ કેટલું સરસ! ઉત્સવનું નામ આવડશે? તો બધાને આવડતું છે. તો એ કૃષ્ણ ભગવાન આટલા બધા વર્ષોથી એનો જન્મદિવસ ઉજવાય, કેમ ઉજવાતું હશે? યાદ રાખજો, સમગ્ર વિશ્વની સૃષ્ટિની માનવ જાત માટે જીવન જીવવાની એક સારામાં સારી વિદ્યા, જ્ઞાન, કળા આપી અને બધાને એ ગમી રહી છે, અને એટલે જ આટલા વર્ષોથી, આટલી પેઢીઓથી કૃષ્ણ ભગવાન ભૂલાયા નથી. કેમ નથી ભૂલાયા કૃષ્ણ ભગવાન? એમણે માનવ જીવન જીવવાનું સાચું જ્ઞાન આપ્યું, અને એટલું સરસ જ્ઞાન આપ્યું છે કે આજે પણ ભૂલાતું નથી. આટલા બધા શોધી કાઢજો, કેટલા વર્ષો, આટલા બધા વર્ષો થયા છતાંય કૃષ્ણ ભગવાનની વર્ષગાંઠ જન્મદિવસ ઉજવીએ છીએ, પણ આપણા પપ્પાના દાદા હતા એમની વર્ષગાંઠ કોઈને ખબર છે? લો, આપણા પપ્પાના દાદા હતા ને એમની વર્ષગાંઠ આપણને ખબર નથી, પણ કૃષ્ણ ભગવાનની વર્ષગાંઠ આપણને યાદ છે. કેમ? કે ભગવાન કૃષ્ણએ સમગ્ર સૃષ્ટિના માનવ જાત માટે જીવન સુખેથી, જીવન સફળતાથી જીવવા માટેની જે વિદ્યા આપી, જે જ્ઞાન આપ્યું, એનો એનો ઉપકાર ભૂલાયો નથી. આટલા વર્ષો પછી પણ એનો ઉપકાર ભૂલાયો નથી. અને આટલા બધા પ્રખ્યાત કેમ થયા કૃષ્ણ ભગવાન? કે નાની ઉંમરમાં પણ, બિલકુલ નાની ઉંમરમાં એવા મોટા મોટા કામ કર્યા કે લોકોને સુખ સગવડ મળી અને જે પેલા રાક્ષસો હેરાન કરતા હતા એ બધાને કૌંસને ને બધાને મારી નાખ્યો નાની ઉંમરમાં. તો આપણે પણ જો નાની ઉંમરમાં સારા કામ ઘરમાં ગામમાં કે પરિવારની અંદર કરીશું તો આપણું પણ નામ રહેશે. કૃષ્ણ ભગવાન આપણા જેટલી જ ઉંમર હતી, વધારે નહોતી. આપણા જેટલી એટલે આપણા બધા બેઠા છે એના જેવડી, એ બહુ મોટી ઉંમર નહોતી. પણ કેવા કામ કર્યા? યમુના નદીનું પાણી ઝેર વાળું કરી નાખનારો પેલો કાલ્ય નાગ. આવું બધા પાણી પીવા ક્યાં જાય? પેલા તો કઈ એવા બોર નહોતા, એવા પેલા પંપ નહોતા, નદીના જ પાણી વાપરવાના પીવાના. અને પેલો કાલ્ય નાગ પાણી પીવા જેવું રહેવા જ ના દે, ઝેરી કરી નાખે. તો કાલ્ય નાગ ને ત્યાંથી ખદેડી નાખ્યો, પાણી બધાને પીવા જેવું કરી નાખ્યું. આવડા નાના કૃષ્ણ બધાનો પાણી પીવાનો, પાણી વાપરવાનો પ્રશ્ન પૂરો કરી નાખ્યો. આ છે નાના કૃષ્ણ, છતાંય આજ સુધી યાદ રહે એવા કૃષ્ણ. કૃષ્ણને કેમ યાદ કરે છે? આપણે જન્માષ્ટમી ઉજવીએ છીએ અને એની અંદર કૃષ્ણને ભગવાન સ્વરૂપે, અને આપણે નાના નાના ઉજવીએ છીએ એવું થોડું છે, મોટા મોટા માણસો ઉજવે છે, ભણેલા ગણેલા માણસો પણ. કેમ? કે ભગવાનનો આપણી સૌની ઉપર ખૂબ મોટો ઉપકાર છે અને એ ઉપકાર ક્યારે ભૂલાય એવો નથી, વર્ષો સુધી યુગો સુધી ભૂલાય નહીં એવો ઉપકાર છે ભગવાનનો. અને એટલા માટે જ આપણે ભગવાનને યાદ કરીને દર વર્ષે ભૂલાય નહીં, કે ભગવાને આપેલું જ્ઞાન ન ભૂલાય. એટલા માટે કૃષ્ણ જન્મોત્સવને ઉજવવાનો, કૃષ્ણ જન્મોત્સવને ઉજવીએ એટલે પાછું એમનું જ્ઞાન પાછું યાદ આવે, ગીતાજી યાદ આવે. તો આ બધું જ અને એની અંદર આવ્યું છે પાસાઉં સે જીર્ણાની. આ તો શરીરે તો કપડાં છે, જૂના થઈ જાય એટલે એને બદલી નાખવાના. એમ આપણા જીવનની અંદર સાચું જ્ઞાન આપ્યું. બોલો, અંધારું કોઈને ગમે? કોઈને ના ગમે ને? તો ભગવાને કહ્યું કે જ્ઞાન દીપે ને ભાસ્વતા. જ્ઞાનનો દીવો ભગવાને આપણને સળગાવી આપ્યો આપણા જીવનમાં, અને એના વડે જીવન જીવવાનું છે. આવો જન્માષ્ટમીના ઉત્સવને આપણે મનાવ્યો, કાલે કેવો સરસ આનંદ કર્યો, કેવી મજા આવી. અરે ટિકિટ આપીને જો આનંદ લેવા જવાનો તો એવો આનંદ ના મળે, ટિકિટ લઈને એવો આનંદ ના મળે. એટલો બધો આનંદ કર્યો ને, માટલી કોને કોને ફોડી? કેટલા જણે તો કોને ભાગ લીધો માટલી માટલી માટી ફોડવામાં? બધાએ બધાએ ભાગ લીધો. બોલો, અરે નાની નાની દીકરીઓ પણ હતી, એમણે પણ મટકી ફોડમાં સાહસ કર્યું. તો એ છે કૃષ્ણ ભગવાને આપેલી આપણી સાહસિક વૃત્તિ, મટકી ફોડવાની એટલે ત્રણ માળ ઉપર ચડવાનું, પહેલા ઉભા રે, પછી ની પર બીજા ઉભા રે, પછી ની પર ત્રીજો, પછી મારે દંડો, તુજો તો દંડો મારવાળો. મટકી ફોડે અને એમાંથી સાકર ને ચોકલેટો નીચે પડે અને બધા ખાઈને આનંદ કરે. આ કૃષ્ણ ભગવાનની લીલા. સાહસ પણ આપે, એમને થોડું ઊંચે પડે તો શું થાય? વાગતું તો ખરું. તો એનું નામ છે સાહસ. કૃષ્ણ ભગવાનના જીવનમાંથી આપણને સાહસ પણ મળે અને એમાંથી આનંદ પણ મળે અને એમાંથી મધુરતા પણ મળે. મધુરાધિપતે અખિલમ મધુરમ. બસ એનું જીવન મધુર, એની લીલા મધુર, એનો પ્રસાદ ગળ્યો ગળ્યો લાગે. આ તો પંચાજીરી ખાવાની ને. કૃષ્ણ ભગવાન તો વર્ષમાં એક વાર પંચાજીરી આલે, પણ મમ્મી પપ્પા હોય તો મહિનામાં બે ચાર વાર પંચાજીરી મળે ને. પણ આ તો આ જન્માષ્ટમી છે ને, ભગવાનને પ્રસાદની પંચાજીરી ખાવાની ભાવે છે. આજ તો ઘણા છોકરા નાના નાના અંગ્રેજી ભણવા, અમને જ નહીં ભાવતી, નહીં ખાવી એવાય છે છોકરાઓ. પણ એ કૃષ્ણ ભગવાનની, એમના જીવનની, એમના સાહસની એ પ્રસાદી છે. આ મમ્મી પપ્પા વાળી પંચાજીરી નો, આ તો કૃષ્ણ ભગવાનની પંચાજીરી છે. જય મહારાજ.